તારીખ 20/2/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 445 અને 446 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 387
કેવી રીતે કરવું કે જેથી ધ્યાન પ્રગટ થાય એ પ્રશ્નનો ઉત્તર ચાલે. ઉત્તરમાં એમ વાત ચાલે કે ભેદ જ્ઞાન કરવું પણ એનું કારણ થયા વિના, કારણ ઉત્પન્ન કર્યા વિના પણ ભેદ જ્ઞાન નહીં થાય. એ ભેદ જ્ઞાન યથાર્થ પ્રકારે ઉત્પન્ન થવા માટે જીવને પોતાના સ્વભાવની રુચિ જોઈએ, આત્માની રુચિ જોઈએ, એ રુચિપૂર્વક લગ્ન લાગવી જોઈએ. એમાં કોઈ બાહ્ય કાર્યથી ભેદ જ્ઞાન થતું નથી કે કોઈ વિકલ્પથી ભેદ જ્ઞાન થતું નથી, એમ કહેવું છે. એટલે છેલ્લે એમ કહ્યું 443 છે વચ્ચે કે આ જે વિકલ્પ છે તે બધા વિભાવ છે. સ્વભાવમાંથી જ સ્વભાવ પ્રગટે છે, ત્યાંથી આપણે ચાલુ કરવાનું. લગલી લાગવી જોઈએ પછી તો સ્વભાવમાંથી જ સ્વભાવ પ્રગટે છે. શું કહ્યું કે પહેલા તો આત્માની રુચિ હોય, એની લગની લાગી હોય તો એ સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે છે. સ્વભાવની રુચિ એ સ્વભાવ પ્રગટે છે. સ્વભાવની રુચિ વિના સ્વભાવ પ્રગટતો નથી. એમણે એક વચનામૃતમાં પણ એ વાત લીધી છે કે ધ્યાન છે એ સ્વરૂપમાં લીનતારૂપ છે. ઉપયોગ અંતર્મુખ થઈ અને સ્વરૂપમાં લીન થાય તો એને આત્મધ્યાન કહે છે, ધર્મ ધ્યાન કહે છે. એવું ઉપયોગનું કાર્ય આત્માને રુચિ વગર થતું નથી. રુચિ બાહ્ય પદાર્થમાં હોય, રાગની રુચિ હોય અને ઉપયોગ અંતર્મુખ થાય એવું કોઈને બની શકે નહીં, એવું બનતું નથી. પહેલા રુચિ થાય તો ઉપયોગ અંતર્મુખ થાય, એવું એક કારણ કાર્ય સંબંધ છે. એમ અહીંયા પણ રુચિ હોય તો ભેદ જ્ઞાન થાય. એટલે પાયામાં રુચિ છે, ભેદ જ્ઞાનના પાયામાં પણ રુચિ છે, અંતર્મુખ થવાના પાયામાં પણ રુચિ છે. એટલે જો પહેલા આત્મરુચિ હોય, જો પહેલા સ્વભાવની રુચિ હોય તો પછી સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે છે. એ એક કુદરતી વ્યવસ્થા છે દરેક કાર્યમાં. ઘઉંનું બીજ વાવો તો ઘઉં ઉગે, ઘઉંમાંથી ઘઉં ઉગે, પણ ઘઉંમાંથી કાંઈ ચોખા ચાવલ ન ઉગે. જુવારનું બીજ વાવો તો જુવાર ઉગે, તો જેમાં વાયુ હોય એમાંથી ઉગે, એમાં બીજી ઉપર ઉગવામાં કાંઈ બીજું ન આવે. એમ સ્વભાવની રુચિ હોય તો સ્વભાવ પ્રગટ થાય. સ્વભાવમાંથી સ્વભાવ કેમ પ્રગટે છે? સ્વભાવમાંથી જ સ્વભાવ પ્રગટે છે એમ કેમ કહ્યું કે સ્વભાવની રુચિ છે માટે સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે છે? વિભાવની ને પરની રુચિ હોય ને સ્વભાવ પ્રગટે એવું તો કઈ બની શકે નહીં એમ કે છે. એટલે જેને આ વિષયમાં સ્પષ્ટ સમજણ થાય કે સ્વભાવમાંથી જ સ્વભાવ પ્રગટે છે, તો પછી રાગમાંથી અને ક્રિયામાંથી સ્વભાવ પ્રગટવાનો અપેક્ષા ન રાખે કે વ્યર્થ પરિશ્રમ ન કરે અને ઉલટી દિશામાં એના પરિણામ આગળ ન વધે. અથવા તો વિધિની ભૂલ ન થાય. વિધિની ભૂલ થવાથી ગ્રહિત મિથ્યાત્વ થાય છે, કેમ કે બુદ્ધિપૂર્વક જુદી રીતે કામ કરવા માંગે છે. નવું ગ્રહણ કર્યું, ખોટું મિથ્યા નવું ગ્રહણ કર્યું. આ જે વિકલ્પ છે તે તો વિભાવ છે, એ વિભાવમાંથી સ્વભાવ નથી આવતો. કોઈ વિભાવમાંથી સ્વભાવ નહીં આવે. વિકલ્પમાં મુખ્યપણે સમજાય એટલે ચારિત્ર ગુણ લીધો છે, કે ચારિત્ર ગુણનો વિભાવ છે એ રાગરૂપ છે, વિકલ્પરૂપ છે, એમાંથી તો વિભાવ નથી આવતો. પણ જ્ઞાનગુણના વિભાવમાંથી સ્વભાવ નથી આવતો, કોઈ ગુણના વિભાવમાંથી સ્વભાવ નથી આવતો. જ્ઞાનનો વિભાવ શું? કે પરને પોતાનું જાણે, પર પદાર્થને રાગની ક્રિયા જ્ઞાન નહીં કરી શકતું હોવા છતાં કરતાપણું થાય, પોતાપણું થાય, કરતાપણું થાય, એમાં સુખ નહીં હોવા છતાં સુખ દેખાય, સુખ જણાય, એ બધા જે જ્ઞાનના વિપર્યાસો છે, અભિપ્રાયના વિપર્યાસો છે, એ જ્ઞાનના વિભાવો છે. એને મિથ્યા જ્ઞાન કહીએ, વિપરીત જ્ઞાન કહીએ. એમાંથી પણ સ્વભાવનો પ્રગટે, રાગમાંથી સ્વભાવનો પ્રગટે, વિપરીત જ્ઞાનમાંથી સ્વભાવનો પ્રગટે, પરલક્ષી જ્ઞાનમાંથી સ્વભાવનો પ્રગટે, અને મિથ્યા દર્શન મિથ્યા શ્રદ્ધામાંથી તો સ્વભાવ પ્રગટવાનો સવાલ જ નથી. એમ કોઈ પણ પ્રકારના વિભાવમાંથી સ્વભાવનો પ્રગટે, સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે. તેથી સ્વભાવની રુચિ દ્વારા સ્વભાવને ગ્રહણ કરવો એ ઉદ્દેશ છે. એટલે એ વિષયનું અજાણપણું હોવાથી ધર્મના ક્ષેત્રમાં જીવો બાહ્યક્રિયાને અંગીકાર કરે છે અને રાગ અને વિકલ્પ કરીને કંઈક કાર્ય સાધવા માગે છે. તેથી કોઈ દિવસ કામ થતું નથી. કોઈ વિકલ્પ અને પરલક્ષી જ્ઞાનનું શાસ્ત્ર જ્ઞાનથી પણ આત્મકાર્ય કરવા માગે છે તો એથી એ પણ થતું નથી, કેમ કે સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટવાનો છે, બીજી કોઈ રીતે સ્વભાવ પ્રગટવાનો નથી. આ જે વિકલ્પ છે તે તો બધા વિભાવ છે, વિભાવમાંથી સ્વભાવ નથી આવતો, સ્વભાવમાંથી સ્વભાવ આવે છે, સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે છે. જેમ લોઢામાંથી લોઢું જ આવે અને સોનામાંથી સોનું જ થાય, લોઢાને ગમે એટલું ટીપે ને ગમે એટલું ઉજળું કરે તો પણ એ સોનું ન થાય. લોઢામાંથી લોઢાની જ અવસ્થા થાય અને સોનામાંથી સોનાની અવસ્થા થાય. એમ જ્યાં સ્વભાવનું અસ્તિત્વ નથી ત્યાંથી સ્વભાવ પ્રગટ થવાનો કોઈ પ્રશ્ન નથી. અને વિકલ્પને રાગ કરી કરીને ગમે તેમ કરે, બાહ્ય ક્રિયા ગમે તેવી કરે, સ્વભાવને ગ્રહણ કર્યા વિના સ્વભાવ પ્રગટે નહીં. એમ સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે, વિભાવમાંથી વિભાવ જ પ્રગટે. વિભાવમાંથી બીજી અપેક્ષા સ્વભાવને રાખે તો કોઈ રીતે પ્રગટે નહીં. માટે પોતાનો સ્વભાવ ગ્રહણ કરવો અને તે માટે રુચિ પ્રગટ કરવી જોઈએ. માટે સ્વભાવને ગ્રહણ કરવો, સ્વભાવને વિચારવો એમ ન લીધો, સ્વભાવને ગ્રહણ કરવો, પોતા રૂપે જોવો, એનું નામ ગ્રહણ કર્યું છે. સ્વભાવ પોતાનું સ્વરૂપ છે, પોતાના સ્વરૂપને પોતાના સ્વરૂપે જોવું, અનુભવવું, તે સ્વભાવનું ગ્રહણ છે. અને તેમ થવા માટે તે માટે રુચિ પ્રગટ કરવી જોઈએ. એ વગર ગ્રહણ નહીં થાય. કેમ કે અનાદિની પરની અને રાગની જીવને રુચિ છે, એ રુચિ પલટ્યા વિના સ્વભાવ ગ્રહણ કરવાનું સામર્થ જ્ઞાનાદિમાં બીજા ગુણોમાં પુરુષાર્થમાં ઉત્પન્ન થતું નથી. કેમ કે રુચિ અનુયાયી પુરુષાર્થ વીર્ય છે, ઉલટી રુચિમાં ઉલટો પુરુષાર્થ જાય છે, તો સ્વભાવ ગ્રહણ ક્યાંથી થાય? કે પુરુષાર્થ જોઈએ ને એના માટે, એમ કહે છે. બીજું કે રુચિ છે એ અધૂરી નથી હોતી. કે અમને થોડીક તો આત્માની રુચિ છે, થોડીક હજી સંસારની રુચિ છે, એમ કોઈને લાગતું હોય કે વિચારમાં આવતું હોય, સમજમાં આવતું હોય, તો એ ભૂલ છે. જેને એમ કહેવાય કે થોડીક રુચિ આત્માની છે ને થોડીક સંસારની છે, તો જ્ઞાની એમ કહે છે કે એને પૂરેપૂરી રુચિ સંસારની છે, આત્માની રુચિ છે જ નહીં. કેમ કે કાં આત્મરુચિ હોય, કાં અનાત્મરુચિ એટલે સંસાર રુચિ હોય. એમ શ્રદ્ધામાં બે ભાગ પડે નહીં, એમ રુચિમાં બે ભાગ ન પડે. રુચિ તીવ્રમંદ હોવી જુદી વાત છે, પણ હોય એક તરફી, બે તરફી ન હોય. એવી જ રીતે નિર્ણય એક તરફી હોય, નિર્ણય બે તરફી ન હોય. કાં હા કાં ના, અડધી હા ને અડધી ના, એવું ક્યાંય નિર્ણયમાં ન હોય. એટલા માટે રુચિનો ફેક્ટર એમણે લીધો છે. ઉત્તરની અંદર રુચિ પહેલા જોઈ છે, રુચિ વગર બધું નકામું છે. આપણે આત્મરુચિ ઉપર તો આર્ટિકલ તત્વનું શીલનમાં લખાઈ ગયો છે, પ્રયોજનભૂત મુદ્દા ઉપર તો લગભગ ઘણું ખરું લખાઈ ગયું છે. આ રુચિ પણ એક પ્રયોજનભૂત વિષય છે, સમજવા માટે પણ પ્રયોજનભૂત વિષય છે અને પરિણમવા માટે પણ પ્રયોજનભૂત વિષય છે. એટલે સ્વભાવ ગ્રહણ કરવા માટે રુચિ પ્રગટ કરવી જોઈએ. અને ભેદ જ્ઞાન છે એ સ્વભાવને ગ્રહણ કરવાનો પ્રયોગ છે. ભેદ જ્ઞાન પોતે પ્રયાસરૂપ છે, પ્રયોગરૂપ છે અહીંયા મુમુક્ષુની ભૂમિકામાં. પછી છે ભેદ જ્ઞાન છે, પછી બીજા તબક્કાનું છે જ્ઞાન ત્યાગ છે, પણ અહીંયા પ્રયાસરૂપ છે. અહીંયા ગ્રહણ કરવાના પ્રયાસરૂપ છે અને જ્ઞાન દશામાં સ્થિરતાના પ્રયાસરૂપ છે, પણ ભેદ જ્ઞાન પોતે પ્રયાસરૂપ છે. પ્રયાસ કયો કે પુરુષાર્થ કયો? માટે પોતાનો સ્વભાવ ગ્રહણ કરવો અને તે માટે રુચિ પ્રગટ કરવી જોઈએ. પહેલા આત્માની રુચિ કરે, આત્માનું ભેદ જ્ઞાન ક્ષણે ક્ષણે કરે કે આ વિભાવ હું નથી, મારું ચેતન સ્વરૂપ જુદું છે, આ વિભાવ છે તે હું નથી, એ મારું સ્વરૂપ નથી. વિભાવનો તિરસ્કાર કરે, વિકલ્પનો તિરસ્કાર કરે, કેમ કે એમાં આકુરતા છે, એમાં મલિનતા છે, એટલે એનો નિષેધ કરે. હું નથી એમ એમાં નિષેધ આવી ગયો, કે એ પ્રકારનો નિષેધ છે. કે એ વિભાવમાં હુંપણાનો અનુભવ હતો, હુંપણાની માન્યતા હતી, હુંપણું સ્થાપિત કરેલું હતું શ્રદ્ધા જ્ઞાને અને ચારિત્ર્ય કરીને. શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને પુરુષાર્થ એ બધા મુખ્ય ગુણથી વિભાવમાં અને પરમા અનાત્મામાં હુંપણું અનાદિથી કરીને બેઠો છે અને હજી એ ચાલુ જ રાખે છે, કર્યા જ કરે છે. તો એની સામે ઉલટો પ્રયોગ કરવો જોઈએ. એ પ્રયોગ ચાલી રહ્યો છે એની સામે ઉલટો પ્રયોગ કરવો જોઈએ, અથવા ઉલટો પ્રયોગ ચાલી રહ્યો છે એની સામે સુલટો પ્રયોગ કરવો જોઈએ. બસ આ પદ્ધતિ છે. ઉલટા પ્રયોગની સામે સુલટો પ્રયોગ કરો, એ કાર્યની પદ્ધતિ છે. એટલે એમાં લીધું કે આ વિભાવ હું નથી એમ કેમ લીધું, કે એમાં હું પણ ચાલુ છે એને પાતળું પાડી નિષેધ કરી અને એને તોડવું છે સરવાળે. મારું ચેતન સ્વરૂપ જુદું છે, અથવા હું કેવળ એક ચૈતન્ય સ્વરૂપ જ છું, એમ પોતાના સ્વરૂપમાં હું પણ સ્થાપવું છે. અસ્થાનમાં પર સ્વરૂપમાં પરમાં હું પણ સ્થાપ્યું છે તે ઉથાપવું છે, અને સ્વસ્વરૂપમાં સ્વપણું સ્વસ્થાનમાં સ્વપણું સ્થાપ્યું નથી તે સ્થાપવું છે. એવું જે ઉથાપનાની અને સ્થાપનાની પ્રક્રિયાને ભેદજ્ઞાન કહેવામાં આવે છે. ચેન્જ ઓફ એલાઇનમેન્ટ, બદલી કરવી છે. જ્યાં સ્થાપ્યું છે ત્યાંથી બદલી કરી ને આ જગ્યાએ સ્થાપવું છે. જીવ હું પણ તો કર્યા વગર રહેશે નહીં, કેમ કે પોતાના અસ્તિત્વ સ્વભાવ છે ત્યાં હું પણ કરે સ્વભાવથી. પણ અજ્ઞાનને લઈને પોતાનું સ્વરૂપ નથી ત્યાં હું પણ કરે છે, એ મિથ્યા છે, અજ્ઞાન છે, અને એ પરિભ્રમણનું કારણ છે. એમ વારંવાર અભ્યાસ કરે તો એમાં એકાગ્રતા થાય. એમ વારંવાર વિધિ નિષેધથી પ્રેક્ટિસ કરે, પછી વિભાવ હું નથી એવો વિકલ્પ પણ છૂટી જાય, માત્ર ચૈતન્ય સ્વરૂપ જ હું છું એમ ભાવમાં રહે. ભાવમાં રહે એટલે જ્ઞાનમાં રહે, રૂચિમાં રહે, અને વિકલ્પમાં રહેતું તો એ વિકલ્પ ઘસાઈને નાશ પામે, કેમ કે વિકલ્પ વિભાવ છે, વિભાવથી સ્વભાવનું ગ્રહણ નથી. વિભાવથી સ્વભાવનું ગ્રહણ નથી એટલો સ્થૂળ છે વિકલ્પ, કે એમાં સ્વભાવ ગ્રહણ થાય એવી પરિસ્થિતિ નથી. સાણસીથી હીરો ન પકડાય, તપેલી પકડાય. સાણસી તપેલી પકડવાના કામમાં આવે, હીરાને પકડવાના કામમાં સાણસીનો આવે. એમ વિકલ્પ છે એ સ્વભાવને ગ્રહણ કરવાના કામમાં નથી આવતો, એ સ્થૂળ છે. સ્વભાવ અતિ સૂક્ષ્મ છે, એ જ્ઞાનથી ગ્રહણ થાય છે, રુચિથી ગ્રહણ થાય છે, કે જે જ્ઞાન અને રુચિ સૂક્ષ્મ થઈને સૂક્ષ્મ એવા સ્વભાવને ગ્રહણ કરે છે. એમ વારંવાર અભ્યાસ કરે, હુંપણાનું મારું ચેતન સ્વરૂપ જુદું છે, અથવા હું કેવળ એ ચૈતન્ય સ્વરૂપ છું, એવો રુચિમાં અને જ્ઞાનમાં ભાવ કરે. જ્ઞાનમાં જે નિર્વિકલ્પ સ્વરૂપ છે એમાં એકાગ્રતા થાય તો વિકલ્પમાં પણ નિર્વિકલ્પતા, વિકલ્પ પલટીને નિર્વિકલ્પતા થાય. વિકલ્પમાં પણ એવો ફેરફાર થાય કે વિકલ્પ પલટીને નિર્વિકલ્પ થાય. એ પલટો મારે છે. એ રીતે શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રની એકતા થઈને મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. એ પ્રકારે એકાગ્રતારૂપ જે ધ્યાન છે એની પહેલાની પૂર્વક્રિયા છે એ વ્યવસ્થિત છે એમ કહેવું છે. સ્વરૂપમાં એકાગ્રતારૂપ ધર્મ ધ્યાન છે એ પહેલાંની જે પૂર્વ પ્રક્રિયા છે એ પણ વ્યવસ્થિત વૈજ્ઞાનિક છે. ગમે તેને ગમે ત્યારે આત્મધ્યાન પ્રગટે એવું નથી, અથવા બાહ્ય સાધનમાં આ લોકો એમ જ કરાવે છે ને, વિપશ્યના મને બીજે જાઓ તો એ ઓરડામાં પૂરે, તમને બહાર જ ન નીકળવા દે, ખાવા પીવા માટે બહાર નહીં નીકળવાનું, ભણું તમારા રૂમમાં આવે બારીમાંથી, તમારે બધાને સાથે રસોડામાં આવીને વાતચીત નહીં કરવાની, ચાલો ભાઈ કોમન ડાઇનિંગ ટેબલ છે બધાને સાથે વાતચીત કરતાં કરતાં તમે જમી લો, એવી રીતે નથી રાખતા. એવી ઘણી પ્રકારની બાહ્ય વ્યવસ્થા કરીને ઉપયોગની ચંચલતા ઘટાડે એને એ લોકો ધ્યાન કહે છે. મંદ કશાયને ધ્યાન કહે છે. અને એ વિભાવને સ્વભાવ માને છે, વિભાવમાંથી બાહ્ય ક્રિયામાંથી સ્વભાવ પ્રગટશે એમ માને છે. માન્યતાની 100 એ 100% વિપરીતતા અથવા ભૂલ છે. કેમ કે એ બહારથી પ્રગટે એવું નથી. તમે એવી બાહ્ય વ્યવસ્થા ઊભી કરો માટે અંદરમાં આત્માનું ધ્યાન થઈ જાય એવી કોઈ પરિસ્થિતિ નથી. આત્માની રુચિ પ્રગટે અને ભેદજ્ઞાન ક્ષણે ક્ષણે હાલતા ચાલતા ખાતા પીતા ભેદજ્ઞાન ક્ષણે ક્ષણે કરે એમ દીધું છે. અને ક્ષણે ક્ષણે કંઈ 24 કલાક કોઈ ધ્યાનમાં થોડું બેસે છે, હાલે ચાલે ખાય પીએ ઉઠે બેસે, ક્ષણે ક્ષણે ભેદજ્ઞાન કરે તો જરૂર એકાગ્રતા પ્રગટ થાય. એ જ એનો પ્રોસેસ છે, બીજો કોઈ ધ્યાનનો પ્રોસેસ નથી. નહીતર સમજ્યા વગરનું ધ્યાન યથાર્થ જામતું જ નથી. એ પણ પ્રશ્ન ઉઠે છે માણસોને કે અમે બહુ સ્વરૂપમાં એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરીએ છીએ, રોજ દિવસમાં 1-2-3 વાર અનુકૂળતા પ્રમાણે એકાંતમાં બેસીને સ્વરૂપમાં એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ જામતું નથી. ત્યારે જ્ઞાની કહે છે કે પહેલાં રુચિને તો તપાસ, કે એ સિવાયના કામમાં એ સિવાય તારી રુચિ ક્યાં ક્યાં કામ કરે છે. અને ભેદજ્ઞાન ક્ષણે ક્ષણે ચાલે છે કે નથી ચાલતું તે પણ વિકલ્પાત્મક ને પ્રયોગાત્મક ચાલવું જોઈએ. વિકલ્પાત્મક ભેદજ્ઞાન અને પ્રયોગાત્મક ભેદજ્ઞાનમાં તફાવત એ છે કે વિકલ્પમાં કેવળ વિચારો છે અને પ્રયોગની અંદર સીધું અવલોકન છે, એટલે સ્પર્શીને વિધિ નિષેધ ચાલે છે. વિભાવને સ્પર્શીને વિભાવનો નિષેધ ચાલે છે અને જ્ઞાનને સ્પર્શીને સ્વભાવની રુચિને ભાવના ચાલે છે. એમ પરિણમવાના પ્રયાસરૂપ અવલોકન પદ્ધતિથી પ્રયોગ ચાલે છે. એવો વિચાર વિકલ્પ નથી, વિચાર વિકલ્પ નિર્વિકલ્પ નથી થયો ત્યાં સુધી. હોય છે ખરા સાથે, પણ એ હોય છે માટે કોઈ ભૂલ કરે કે વિચાર વિકલ્પથી કાર્ય થાય છે તો વિભાવમાંથી સ્વભાવ નહીં પ્રગટે. એ સિદ્ધાંત આયમિકો છે. આ બહુ મોટો સિદ્ધાંત મોટો છે. સ્વભાવમાંથી જ સ્વભાવ પ્રગટે અને વિભાવમાંથી સ્વભાવ ન પ્રગટે, એ બહુ મોટી વાત મોટો છે. કેમ કે આ જગ્યાએ ભૂલ થાય છે. જે જીવો સમજ્યા વગર ધ્યાન કરે છે એ વિભાવમાંથી સ્વભાવ પ્રગટાવવા માગે છે, એ જળની ક્રિયામાંથી એકાગ્રતા સાધવા માગે છે, એ કોઈ રીતે થાય નહીં. કોઈ રીતે ન થાય. મુનિરાજ ચાલે છે, ખાય છે, શાસ્ત્ર રચે છે કે શાસ્ત્રથી ઉપદેશ આપે છે શાસ્ત્ર વાંચે, ત્યારે પણ એમને ધ્યાન થાય છે. એ તો ક્ષણે ને ક્ષણે નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય છે. એમને કોઈ બાહ્ય વ્યવસ્થા નથી કરવી પડતું. ભલે જંગલમાં તો વિશેષ ધ્યાન કરવા માટે ચાલ્યા જાય છે, પણ જંગલમાંથી નગરમાં આવે ત્યારે ચાલીને આવે એવી કોઈ વ્યવસ્થા નથી કે ધ્યાનમાં બેઠા બેઠા હોય ને એમને કોઈ ઉપાડી લઈ આવે કે કોઈ વાહન મોકલી દે એમાં બેસી જાય એટલી તો પોતે ધ્યાનમાં જ રહે. ચાલતા ચાલતા આવે, ચાલતા ચાલતા આવે, જોઈને ચાલે, આડું નીચે જોઈને ચાલે. એવી કરુણા અંગની સ્થિતિ છે. પાલે કરુણા અંગ છે, ભૂમિ જોઈને ચાલે છે. એમાં એમાં એક પંક્તિ છે, તે ગુરુ મેરે મને બસ પારે પાલે કરુણા અંગ. નિરખી નિરખી પગ ધરે, નિરખી નિરખી પગ ધરે. એક જમાનામાં હાથીના હોદ્દા ઉપર જે નીકળતા હતા એવા તીર્થંકરો કે જેની બાજુ ચારે પ્રકારની આજુબાજુ સેના હતી, આગળ સેના ગોઠવાયેલી હોય, પાછળ સેના ગોઠવાયેલી હોય, માર્ચિંગ ચાલતું હોય સેનાનું, અને હાથીના હોદ્દા ઉપર નીકળતા હોય, એ તીર્થંકર નિરખી નિરખી પગે ધરે, પગે ચાલીને ચાલે, કોઈ વાહન ન લે, કોઈ પ્રાણી ઉપર ન બેસે, ઘોડા ઉપર હાથી ઉપર ન બેસે, જોઈ જોઈને ચાલે. પાલે કરુણા અંગ, કોઈ જીવોની હિંસા ન થાય એવી ચાલવામાં એક ન્યાયે સાવધાની કાળજી દરકાર હોવા છતાં પણ સ્વરૂપની સાવધાની છોડતા નથી. ક્રિયાની બાહ્ય ક્રિયાની એટલી સાવધાની છે કે જોઈ જોઈને ચાલે, કોઈ કીડી મકોડી જીવાત ઉપર પગ ન પડે તો પણ સ્વરૂપની સાવધાની છોડ્યા વિના. સ્વરૂપમાં એટલા સાવધાન છે કે ચાલતે ચાલતા પણ નિર્વિકલ્પ ધ્યાનમાં આવે છે, ખાતા ખાતા પણ નિર્વિકલ્પ ધ્યાનમાં આવે છે, બોલતા બોલતા પણ નિર્વિકલ્પ ધ્યાનમાં આવે છે. કે કોઈ સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે છે, આશય શું છે કહેવાનો, સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે છે, વિભાવમાંથી ને ક્રિયામાંથી સ્વભાવ પ્રગટ. દ્રવ્યલિંગી એ જ પ્રમાણે ક્રિયા પાડે, કાંઈ સ્વભાવ નથી પ્રગટ. કોઈ વ્યવસ્થા નથી, એમને કોઈ વ્યવસ્થા નથી. ત્રિયંત લોકો પાંચમા ગુણ સ્થાન સુધીની નિર્વિકલ્પ દર્શાવે છે. પણ જેને પહેલો વહેલો સ્વભાવ પ્રગટ કરવો છે એના માટે તો ચોક્કસ પ્રકારની લાઈન દોરી છે, માર્ગદર્શન છે કે પ્રથમ સ્વભાવની રુચિ એ રુચિપૂર્વક યથાર્થ પ્રકારે ભેદ જ્ઞાનનો ક્ષણે ક્ષણે એક લયે લગ્નિથી ચાલતો પ્રયોગ એ જ સ્વભાવમાં એકાગ્રતાનું કારણ છે. બીજું કોઈ સ્વભાવમાં એકાગ્રતાનું કારણ નથી. અને એ પ્રકારની સમજણ વગરનું કોઈ ધ્યાન કરે તો એને ધ્યાન કદી જામે નહીં, ક્યારે ધ્યાન એનું થાય નહીં. એટલે ધ્યાનમાં બેસવાવાળાને આટલી પરિસ્થિતિ પરિણમનમાં હોવી જ જોઈએ ને થવી જ જોઈએ. એ પોતે જે ધ્યાન કરવા માગતા હોય એને ચેકિંગ પોઈન્ટ છે, જોઈ લેવું જોઈએ, તપાસી લેવું જોઈએ. મિત્ર, કોઈ દિવસ ધ્યાન થવાનું નથી. આત્મ સાક્ષાત્કાર શું છે તેની વાતો તો સાંભળેલી છે, પરંતુ કાંઈ પણ ઝાંખી ન હોય તો કઈ રીતે મન એમાં પ્રવર્ત થાય? બહારમાં તો અશાંતિ લાગે છે, અશાંતિ લાગે છે, સારું છે. નહીંતર બહારમાં પણ કોઈને કોઈ રીતે જીવ ખોટું સમાધાન કરીને શાંતિ મેળવી લે છે. શું પ્રશ્ન કર્યો છે? આત્મ સાક્ષાત્કાર એટલે આત્માનો સાક્ષાત નામ પ્રત્યક્ષ અનુભવ, નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ પ્રત્યક્ષ અતિન્દ્રિય જ્ઞાનમાં અનુભવ, એને આત્મ સાક્ષાત્કાર કહે છે. એ સંબંધી વાતો તો સાંભળી છે એમ કે છે. વાતો તો પ્રસિદ્ધ છે, શાસ્ત્રમાં પણ પ્રસિદ્ધ છે, અને ત્યાં તો ગુરુદેવ બેસી અનુભવની ઘણી વાતો કરતા. પરંતુ પોતાને કાંઈ પણ ઝાંખી ન હોય એટલે કોઈ અંશે પણ એનો કોઈ આભાસ ન હોય, ઝાંખી એટલે ભાસ ન હોય, ભાષ્યમાન પણ ન હોય, તો કઈ રીતે મન એમાં પ્રવૃત્ત થાય? મન એટલે ઉપયોગી એમાં કઈ રીતે જાય? બહારમાં શાંતિ લાગે છે, બહારમાં અશાંતિ લાગે છે એટલું સારું છે. જો બહારમાં અશાંતિ કે આકુલતા ન લાગે તો શાંત સ્વરૂપ, નિરાકુલ સુખ સ્વરૂપ છે, એની કોઈ શોધ કરે નહીં. અને એ જ અંતર્મુખની દિશામાં અંતઃતત્વ સ્વરૂપ છે એને ગ્રહણ કરવાનો કોઈ પ્રયાસ કરે નહીં. કેમ કે જ્યાં દુઃખ ન હોય ત્યાંથી શું કરવા થશે? અશાંતિ હોય ત્યાંથી શું કરવા થશે? કઈ કારણ ખરું? જીવના સ્વભાવમાં જ નથી. જીવનો સ્વભાવ એવો છે કે એને આકુલતાને અશાંતિ લાગે તો એનો કઈ ઉપાય કરે, નહીતર તો કરે જ નહીં. પણ માત્ર અશાંતિ લાગે એટલું પૂરતું નથી. માત્ર અશાંતિ ન લાગે એટલું પર્યાપ્ત નથી. પછી એ અશાંતિને ટાળવા માટે શાંત સ્વરૂપની ખોજ અને અંતર જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ. અથવા જે અશાંતિ લાગે છે એ અશાંતિ અસહ્ય થાય તો જ જીવ ખરેખરા પુરુષાર્થમાં આવે. ત્યાં સુધી ખરેખરા પુરુષાર્થમાં એમાં તો શું છે? જીવ ઉદયમાં જોડાય છે. હવે ધ્યાન માં બેસે કોઈ ધ્યાન ને પ્રેક્ટિસ કરતા હોય, બીજી તો કોઈ બાહ્ય પરિસ્થિતિ કઈ ઉદયકારીઓ છે એની સંસારના ચિંતવન પણ સ્વરૂપનું કરતો હોય, પણ એ જે સ્વરૂપનું ચિંતન ચાલતું હોય એ ઉદય ભાવે ચાલતું હોય, ઉદયમાં જોડાતો હોય, એમાં પણ આકુલતા લાગે તો ખસે ને, એ વિકલ્પમાં પણ આકુલતાનો અનુભવ થાય તો ખસે ને. શેમાંથી થાય તો બારમાં તો ખુલ ગયું, કાંઈ કારણ નથી અશાંતિ થવાનું. અને ભૂલ એટલા માટે કરે છે કે સ્વરૂપનું ચિંતન કરું છું ને હું ક્યાં બીજું કાંઈ કરું છું, તો એ ચિંતનમાં અશાંતિ છે એનું શું? એ અશાંતિ જ્યાં સુધી ન લાગે ત્યાં સુધી તો ત્યાંથી ખસવાનો કોઈ પ્રયત્ન થાય છે. અને વિકલ્પમાં ને વિભાવોમાં અશાંતિ લાગે અને એ અશાંતિને સહન બરદાસ્ત ન થાય તો એ શાંત સ્વભાવને શોધવાનો પ્રયત્ન કરે. પહેલાં તો એને જિજ્ઞાસા આવવી જોઈએ અને એ જિજ્ઞાસા પણ અપૂર્વ જિજ્ઞાસા આવવી જોઈએ કે મારે જે મારું સ્વરૂપ શોધી કાઢવાનું છે એ કોઈ અપૂર્વ પરમાત્મ તત્વ છે, એ કોઈ સામાન્ય ચીજ ગોતવા નીકળ્યો નથી હું, એ બહુ કિંમતી ચીજ ખોવાઈ ગઈ હોય તો એ ન જડે ત્યાં સુધી બીજું કઈ હુજે જ નહીં. કરોડો અબજોની કિંમતનો હીરો ખોવાઈ ગયો હોય બીજું કઈ હુજે નહીં, પેલા આને ગોતો, ગમે એમ કરીને પેલા આને ગોતો, એમ અપૂર્વ જિજ્ઞાસા ઊભી થાય. એ જિજ્ઞાસામાં એની બધી અપેક્ષાઓ આશાઓ અપેક્ષાઓ બધું ખલાસ થઈ જાય, કેમ કે કોઈ મોટી ચીજ નથી એની આગળ. એ જે ઉદાસીનતા ઉત્પન્ન થઈ હતી એ ઉદાસીનતા ત્યાં અતિશય વૃદ્ધ છે, એકાગ્ર થવા માટે બીજો અવરોધ નથી. ત્યાં રુચિ પણ આત્માની હોવાથી પર રુચિનો અવરોધ નથી અને જ્ઞાનમાં આત્માને શોધવા સિવાય બીજું કામ નથી. ત્યારે જ્ઞાની કહે છે કે તારો ચૈતન્ય હીરો છે, એ પ્રકાશમાન છે, પ્રકાશ તો એવો છે ઝબક 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 પ્રકાશે છે, તારા જ્ઞાન પ્રકાશમાં તારો સ્વભાવ છે, વિકલ્પના અંધારામાં તારો હીરો નથી, જ્ઞાનના અજવાળામાં તારો હીરો છે. એટલી અહીંયા સ્વભાવને ગ્રહણ કરવાની સુવિધા છે, સગવડ છે. અંધારામાં ચીજ પડી હોય અને ચમકતી ન હોય, કાળી વસ્તુ કાળા અંધારામાં ન જડે, પણ ઉજળી વસ્તુ પ્રકાશમાં ન જડે એમ કેમ બને એમ કે છે. કાળી વસ્તુ કાળા અંધારામાં ન જડે બનવા જોગ છે, પણ પ્રકાશમાન વસ્તુ પ્રકાશમાં તને ન જડે એ વાત તને કેમ અસત્ય ને કઠણ ને અઘરી લાગે છે એમ કે છે. આટલી વ્યવસ્થા સરસ છે, પણ એને માટે સ્વરૂપ જિજ્ઞાસા અપૂર્વ કોઈ બીજા જ પ્રકારની જોઈએ છે, ક્યાંય અધિકતા ન રહે ત્યારે થાય. ક્યારે થાય? ક્યાંય અધિકતા ના આવે, સ્વભાવ સિવાય ક્યાંય અધિકતા નથી, એ જ જોઈએ, એ જ જોઈએ. ખાય પીએ તો ખાવા પીવામાં રસ ન હોય, રસ ન હોય શું એનું ધ્યાન ન હોય, શું ખાધું ને શું પીધું, અને રાત્રે ઊંઘવાના સમયે ઊંઘ આવે નહીં, સ્વભાવ મળતો નથી, સ્વભાવ જડતો નથી, સ્વભાવની ખોજમાં ઊંઘ ઉડી જાય, ખાવું પીવું નિરસ થઈ જાય, અપૂર્વ જિજ્ઞાસા આવે. એટલે કોઈ સ્વભાવને જોવા માટેનો અવરોધ અંદરમાં ન રહ્યો. આમ થવાથી અંદરમાં જે આવરણ છે એ આવરણ રહેતું નથી. પંચાધ્યાયમાં શાસ્ત્રકારે એને સ્વાનુભૂત્યાવરણ કીધું છે. શું કીધું છે? સ્વાનુભૂત્યાવરણ. સ્વાનુભૂત્યાવરણ એ ભાવ સ્વાનુભૂત્યાવરણ છે. કોઈ પુદ્ગળની પ્રકૃતિમાં સ્વાનુભૂત્યાવરણ નામની પ્રકૃતિ નથી. આમ તો જે દર્શનનો છે એ આવરણ કરે છે સ્વાનુભૂતિને, પણ એનું નામ મિથ્યાત્વ કર્મ અને દર્શનનો રાખ્યું છે, સ્વાનુભૂત્યાવરણ નથી રાખ્યું. કેમ કે એ શ્રદ્ધાને લગતી મિથ્યા શ્રદ્ધા છે ને, અને અહીંયા જ્ઞાનનો અનુભવ છે, એ જ્ઞાનનો પર્યાય છે. અને અનુભવ થાય તો શ્રદ્ધા સવળી થાય, સ્વાનુભવ ન થાય તો શ્રદ્ધા સવળી ન થાય. તો સ્વાનુભવ કેમ થતો નથી? એને આવરણ છે, એ આવરણ સ્વભાવની પાછળ લાગેલો જે જીવ છે એને આવરણ ખસે છે. કેમ? કેમ કે સ્વભાવ સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે, આત્મા પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે, પોતે જ અનુભૂતિ સ્વરૂપ હોવાથી એ અનુભૂતિ કરવા માટે જે સર્વાંગપણે તૈયાર થઈ ગયો હવે એને એ સ્વાનુભવથી જે પરિણમી રહ્યો છે અંદરમાં, જ્ઞાનવેદન ચાલુ છે, એ આવિર્ભૂત થઈને ઉપસીને બહાર આવે છે. પહેલા એને પરપદાર્થના એકપણાના નિશ્ચયથી એ આવરણ આવતું હતું. રાગ અને પરમા એકત્વના નિશ્ચયથી આવરણ આવતું હતું આ સ્વાનુભૂતિને. એ સ્વાનુભૂતિનું આવરણ ખસી જાય છે અને પ્રગટપણે ધ્યાન થાય છે. સમાધાન એમ આપ્યું છે, એમ કે બારમાં તો અશાંતિ લાગે છે એમ કહ્યું ને, ઓકે, એટલું તો પોતાને લાગે છે ને, એ લાગવું જોઈએ. બારમાં અશાંતિ તો લાગવી જ જોઈએ, ને એટલા માટે પર પરિચય ઘટાડવામાં આવે છે. લૌકિક જનોનો સંગ ઘટાડવાનું કારણ એ છે. આપણે સગા સંબંધીમાં ફંક્શનમાં બીજે બીજે કેમ જતા નથી? ત્યાં જાય એટલે બધાની સાથે એવો ભળી જાય ને, કઈ લાગે જ નહીં. બહારમાં અશાંતિ લાગવી જોઈએ, એ અશાંતિમાં જવું નથી, એ અશાંતિ વધારવી નથી, એ અશાંતિની હોશ કરવી નથી. લોક પરિચય જેને ઘટાડવો નથી એને વૈરાગ્યનું નામ નિશાન પણ નથી. ભલે ત્યાગી થઈ જાય, વેશપલટો કરે, દાઢી હજામત ન કરે, પણ લોક પરિચય જેને વધારવો છે એને વૈરાગ્યનું નામ નિશાન નથી, વૈરાગ્યનો છાંટો નથી. વૈરાગ્ય અહીંથી શરૂ થાય છે, મોક્ષની ભૂમિકાનો લોક પરિચય ન જોઈએ. ત્યાગી જેવા છે અને સ્વરૂપ સાધના તો કરવી છે પણ મને આજુબાજુમાં પછી પચાસ માણસ ન હોય તો ન ફાવે, એટલા તમારે આજુબાજુમાં જોઈએ છે, પછી પચાસ જણા તમારે જોઈએ જ આજુબાજુ. એટલે એને કહેવું, સંભળાવવું, સમજાવવું, ઉપદેશ દેવો, એની એટલી બધી મુખ્યતા હોય. પછી કઈ પચીસ પચાસ મર્યાદા રહેતી નથી, આ તો ઓછામાં ઓછા પચીસ પચાસ જણા જોઈએ. પછી તો દેશ વિદેશમાંથી બધે બધા અહીંયા આવે, અહીંયા બધા મારી પાસે આવે 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 એમ નથી આ કરે. કોઈ દિવસ સાધના ન કરીશ, સાધના જ ન કરીશ. લોક પરિચય ભીટ્યા વિના ઉદાસીનતા ને વૈરાગ્યની સંભવિતતા કોઈ છે જ નહીં. વાક્ય છે ને, એવું જ કઈ વાક્ય છે, દુર્લભ છે. લોક ત્યાગ લીધું છે 128માં પરિભ્રમણ ના પત્ર માં જે વાત કરી છે, લોક ત્યાગ વિના વૈરાગી યથાયોગ પામવો દુર્લભ છે. ગુરુદેવ એ જોયું હતું, પુણ્યયોગ એટલો બધો હતો, હજારો માણસો આવે, રાજા મહારાજાઓ આવે, શેઠ શેઠિયાઓ આવે, કાંઈ દરકાર નહીં, કોઈની સાથે કાંઈ લગવા નહીં. અને એમના જ્ઞાન ધ્યાનના સમયમાં તો કોઈ ત્યાં ફરકી શકે જ નહીં. તો તમારા જેવા ક્યારેક જે આવતા હોય જુદી વાત છે, બાકી વાત કોઈને આવવા ન દે. ત્યાં અચિંતો આવી ગયું હોય તો એ દર્શન કરીને નીકળી જાય, કાં તો અંદર આવવા જ ન દે કે અત્યારે જ્ઞાન ધ્યાનમાં છે. કોણ કદાચ આવે એમના એકાંતના સ્થાનમાં, આમાં સ્થાન બેઠા હોય, આમ કહી દી દર્શન કરીને બેસે ને એવું જેમ કે આમ આમ કરે. એકાંત પ્રિય હતા, એટલા લોકો આવતા હતા, પણ એકાંત પ્રિય બહુ હતા. બે વ્યાખ્યાન આપી દીધા, વધારામાં તમને ચર્ચા આપી દીધી, પછી શું જોઈએ? પછી કામ તો તમારે તમારાથી કરવાનું છે ને. 3 કલાક આપી દઈએ પછી શું જોઈએ? પોતે તો પોતાનું કામ કરે કે ન કરે, કાંઈ કોઈ નહીં યારે લગવા જ નહીં. અને કોઈ ગમે એટલું દાન આપે તો એનું એવું કંઈ કન્સિડરેશન નહીં, કોઈ બી એની પ્રશંસા નહીં. આ ભાઈ બહુ દાન આપે છે એવું નહીં, નહીં તો એક બે પાર્ટી નહીં. તેને દરેક પ્રભાવના કાર્યમાં સારું એવું દાન આપે ને ઊભા જ રહીએ, પહેલાં મોખરે હોય એનું દાન. એને નક્કી જ કરી રાખ્યું હતું, ગુરુદેવથી પ્રભાવના થાય ને એમાં આપણે ખૂબ સમર્પણ કરવું. એટલે એ લોકોએ એવું કરેલું, મારે બધો અંગત થોડો સંબંધ હતો, કે અમે ધંધાની અંદર 4% છે એનો હવાલો નાખી દઈશું. શાસ્ત્રમાં 10% કીધા છે, પણ અત્યારે કોઈ ટકોય વાપરતો નથી. તો એમણે કંઈક 4% નથી કરેલું. ભાઈઓએ 4 ભાઈઓ હતા કે અમે દરેક ભાઈના સાથે 1-1% આવે ભરાડે, એટલે અમે 4% નક્કી કર્યા છે કે ભાઈ આ વખતે આપણે 10 લાખ કમાણા, તો 40,000 રૂપિયા નર્મદા ખાતે ના કરવાનું, 25 લાખ કમાણા, 40,000 1 લાખ 1 લાખ રૂપિયા નર્મદા ખાતે કાઢી નાખો. કે અમારે નર્મદા ખાતે પૈસા જમા જ હોય છે હંમેશા, અમારે વિકલ્પ નથી કરવાનો હતો કે ભાઈ કેવી રીતે ખર્ચશું. એ જે બેલેન્સ પડ્યું છે એમાંથી અમે કોઈ બી પ્રસંગ આવે એટલે ખર્ચે જ જાય છે. મોખરે રહીને એવી રીતે બધા પ્રભાવના કાર્યમાં ઉભા રહેનારની ગુરુદેવે કોઈ દિવસ પ્રશંસા નથી કરી. આ ભાઈઓ બહુ ધ્યાન બહુ દાન આપે છે, આ લોકો પ્રભાવના બહુ કરે છે, એવું કોઈ દિવસ નથી બોલ્યા. દાન આપે છે માટે રિસ્પોન્સ આપે એમ પણ નહીં, ભાઈ દાન આપે છે ને માટે એને વધારે રિસ્પોન્સ આપો એમ પણ નહીં, એટલા બધા નિષ્ફળ હતા. અને ટ્રસ્ટમાં શું કરે છે શું નહીં કાંઈ જોવે નહીં, કોઈ પૂછે જ નહીં કોઈ દિવસ, કુતૂહલથી ન પૂછે કે કેટલા પૈસા ભેગા થયા છે, કાંઈ નહીં. એ કોઈ વાત કરી રહી એ જુદી વાત છે, કોઈ પગમાં મોટી રકમ મૂકી દીધી હોય. એકવાર એક મારવાડી હતા, પ્રતિષ્ઠા મહોત્સવ હતો, તે બ્રીફ કેસમાં 50,000 ની નોટો લઈને આવ્યા. એ જમાનામાં 50,000 મોટી રકમ કહેવાય. સાહેબ આપણા ચરણે ઓફિસમાં આપી આપો, આમ કરે એ ઓફિસમાં આપી આપો, એ હાથે દાડે ને નોટોના બંડલ હતા એની અંદર. એટલા નિષ્ફળ આવે ન આવે કાંઈ કોઈને કહે નહીં, તમે રોકાવો. એક ટંકો કાલનું વ્યાખ્યાન વધારે સારું આવવાનું છે, બપોરનું વ્યાખ્યાન વધારે સારું આવવાનું છે, માટે પછી સાંભળીને જાજો એમ ન કહે. કેમ કે તમારે સાંભળવાની જરૂર ને સાંભળવાની કિંમત તો તમને હોવી જોઈએ. કહેવામાં કહેવાનું શું હોય એની અંદર? એ વૈરાગ્યની નિશાની છે. એવી રીતે સ્વાનુભૂતિ નું મૂળ વેદજ્ઞાન છે. તે કેવળ વિકલ્પાત્મક નથી, પરંતુ સ્વવિકલ્પ દશામાં પ્રયોગાત્મક છે. સમજવા માટે સ્થૂળ ભેદ જ્ઞાનથી સૂક્ષ્મ ભેદ જ્ઞાન સમજાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ભેદ જ્ઞાન અંદરમાં રાગાદિક વિભાવોથી થાય છે. લક્ષણ ભેદથી સ્વભાવને વિભાવને પરખીને ભિન્ન ભિન્ન અનુભવ કરવાનો પ્રયાસ છે, તે ભેદ જ્ઞાનનું સ્વરૂપ છે. અનાદિથી રાગ અને પરથે રાગ અને પરમાં લેજો, સાથે પરમાં પોતાનું અસ્તિત્વ સ્થાપ્યું છે. તે ઉઠાપીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં સ્વરૂપમાં સ્વરૂપને અવલોકીને અનુભવ કરવાનો વારંવાર પ્રયત્ન કરવામાં આવે તો એકાગ્રતાનું ધ્યાન પ્રગટે છે. એ ભેદ જ્ઞાનનું ફળ છે.
શ્રી સદગુરુ દેવ